એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જે, સાચું કહું તો, આપણી વાસ્તવિકતાની સમજને મૂળમાંથી હલાવી શકે છે.
નમસ્કાર. હા, પુસ્તક છે બ્રાયન ગ્રીનનું ધ હિડન રિયાલિટી, પેરેલલ યુનિવર્સિસ એન્ડ ધ ડીપ લોઝ ઓફ ધ કોસ્મોસ.
અને આ વિષય, મતલબ શું આપણે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ, એ જ બધું છે કે પછી કંઈક બીજું પણ છે?
બરાબર, એ જ સવાલ. આપણે સામાન્ય રીતે શું માનીએ? આ આપણું બ્રહ્માંડ, બસ, પૂરું.
હા, આ તારા, ગ્રહો, આકાશગંગા, એમ જ ને? પણ આ પુસ્તક કહે છે કે ભાઈ, એવું જરૂરી નથી. આધુનિક ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો જ ઇશારો કરે છે કે આપણું બ્રહ્માંડ કદાચ, એટલે અનેકમાંથી એક હોઈ શકે.
અને આ કોઈ સાયન્સ ફિક્શનની ગપ નથી, આ વૈજ્ઞાનિક સંભાવના છે જે સ્થાપિત સિદ્ધાંતોમાંથી જ નીકળે છે.
એટલે જ આ ચર્ચા જરૂરી છે. આપણું સ્થાન શું છે આ બ્રહ્માંડમાં? અસ્તિત્વનો અર્થ શું? વિજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું છે? આ બધા પ્રશ્નો ઊભા થાય છે.
ચોક્કસ. તો ચાલો આ ગુપ્ત વાસ્તવિકતામાં થોડા ઊંડા ઉતરીએ.
શરૂઆત લેખકથી કરીએ. બ્રાયન ગ્રીન, આટલો અટપટો વિષય અને એ પણ સામાન્ય લોકો માટે, એ કેવી રીતે લખી શકે છે આટલું સરસ?
જુઓ, બ્રાયન ગ્રીન કોઈ સામાન્ય લેખક નથી. એ કોલંબિયા યુનિવર્સિટીમાં ફિઝિક્સ અને મેથ્સના પ્રોફેસર છે અને દુનિયાના ટોચના સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રીઓમાં ગણાય છે.
ઓકે.
એમની ખાસિયત સ્ટ્રિંગ થિયરી છે, એટલે કે ફિઝિક્સનું એકદમ એડવાન્સ ક્ષેત્ર.
હા, મેં એમનું પેલું પુસ્તક વાંચેલું, ધી એલિગન્ટ યુનિવર્સ. સ્ટ્રિંગ થિયરી જેવો વિષય પણ એમણે કેટલો સરળ બનાવી દીધો હતો.
બસ, એ જ એમની ખાસિયત છે. એમનામાં બેવડી આવડત છે. એક તરફ એ ઊંડા સંશોધક છે, ગણિતની ગલીઓમાં ખોવાયેલા રહે, અને બીજી તરફ એકદમ કુશળ શિક્ષક. અઘરામાં અઘરા વિચારોને પણ સરળ ભાષામાં રસ પડે એવા ઉદાહરણો સાથે સમજાવી દે.
એટલે વિજ્ઞાન અને સામાન્ય માણસ વચ્ચે પુલ બાંધવાનું કામ કરે છે.
બરાબર. એટલે જ મલ્ટીવર્સ જેવા ગહન વિષય માટે એકદમ પરફેક્ટ ગાઈડ છે.
તો પછી આ પુસ્તક ધ હિડન રિયાલિટી, એનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે?
મૂળ વાત એકદમ આમ કહી શકાય કે ક્રાંતિકારી છે, કે ભાઈ, આપણું જે જાણીતું બ્રહ્માંડ છે ને, એ કદાચ એકલું નથી. શક્ય છે કે એ એક બહુ જ મોટી, કલ્પના બહારની રચનાનો નાનો અમથો હિસ્સો હોય, જેને મલ્ટીવર્સ કહેવાય.
મલ્ટીવર્સ એટલે કે ઘણા બધા બ્રહ્માંડોનો સમૂહ.
હા, અને ગ્રીન ભાર દઈને કહે છે કે આ કોઈ એમને ઊભી કરેલી વાત નથી, આ કોઈ કલ્પના નથી.
તો પછી
આ તો ભૌતિકશાસ્ત્રના જે સ્થાપિત સિદ્ધાંતો છે ને, જેમ કે કોસ્મિક ઇન્ફ્લેશન,
મહાવિસ્ફોટ પછીનું વિસ્તરણ.
હા, પછી સ્ટ્રિંગ થિયરી અને ક્વોન્ટમ મિકેનિક્સ. આ બધાનું સ્વાભાવિક પરિણામ છે મલ્ટીવર્સનો વિચાર. જાણે આ સિદ્ધાંતો પોતે જ કહી રહ્યા હોય કે બીજા બ્રહ્માંડો હોવા જોઈએ.
કયા કયા સિદ્ધાંતો, ફરી કહેશો?
મુખ્ય ત્રણ: કોસ્મિક ઇન્ફ્લેશન, સ્ટ્રિંગ થિયરી અને ક્વોન્ટમ મિકેનિક્સ. ગ્રીન બતાવે છે કે આ ત્રણેય અલગ અલગ રસ્તાઓ આપણને એક જ દિશામાં લઈ જાય છે, સમાંતર બ્રહ્માંડો.
અને પુસ્તક કોના માટે છે? શું વૈજ્ઞાનિકો માટે જ છે?
ના ના, મુખ્યત્વે તો સામાન્ય વાચકો માટે જ છે, જેમને બ્રહ્માંડના રહસ્યો જાણવામાં રસ છે. ગ્રીનનો હેતુ એ જ છે કે મલ્ટીવર્સની વૈજ્ઞાનિક શક્યતાઓને અઘરા ગણિત વગર સ્પષ્ટ અને રસપ્રદ રીતે સમજાવવી.
પુસ્તકમાં કેટલા પ્રકારના મલ્ટીવર્સની વાત છે?
લગભગ 9 અલગ અલગ પ્રકારના સમાંતર બ્રહ્માંડોની કલ્પનાઓ એમણે રજૂ કરી છે. દરેક પાછળ અલગ અલગ સિદ્ધાંતો છે.
9 પ્રકાર? ઓહો, એમાં તો ઘણી વિવિધતા હશે.
હા, કેટલાક સમજવામાં સહેલા છે તો કેટલાક આપણી કલ્પનાને પણ પડકારે એવા છે. પણ મહત્વનું એ છે કે ગ્રીન દરેક માટે વૈજ્ઞાનિક તર્ક રજૂ કરે છે. આ ખાલી ફિઝિક્સ નથી, આ તો અસ્તિત્વ અને વાસ્તવિકતા વિશેના ઊંડા સવાલો પણ ઊભા કરે છે.
ચાલો તો હવે આમાંથી અમુક મુખ્ય પ્રકારો વિશે થોડી વધુ વાત કરીએ. સૌથી એમ કહી શકાય કે સીધો સાદો લાગે એવો કયો?
ક્વિલ્ટેડ મલ્ટીવર્સ. હા, ક્વિલ્ટેડ મલ્ટીવર્સ સમજવામાં કદાચ સૌથી સરળ છે. એ બે ધારણા પર આધાર રાખે છે. એક, કે આપણું બ્રહ્માંડ અનંત છે.
અનંત, જેનો કોઈ અંત જ નથી.
હા, અને બીજું, કે કોઈપણ જગ્યામાં કણોની ગોઠવણીની શક્ય રીતો મર્યાદિત છે. ભલે એ સંખ્યા અબજો ખરબો હોય, પણ છે તો મર્યાદિત.
અવકાશ અનંત, પણ ગોઠવણીના પ્રકાર મર્યાદિત. આ બે ભેગું થાય તો.
તો ગણિતનો સીધો નિયમ કહે છે કે જો તમે અનંત અવકાશમાં દૂર દૂર જોતા જ જાઓ તો દરેક શક્ય ગોઠવણી ક્યાંક ને ક્યાંક રિપીટ થવી જ જોઈએ, અનંતવાર.
શું વાત કરો છો?
ગ્રીન આને પત્તાની ડેક સાથે સરખાવે છે. જો તમારી પાસે અનંત પત્તાની ડેક હોય અને તમે એને અનંતવાર ચીપો તો દરેક ક્રમ ફરી આવશે જ.
એક મિનિટ, એટલે આપણા જેવો જ બીજો વિસ્તાર જેમાં બધું જ, પૃથ્વી, સૂર્ય, કદાચ મારા જેવો જ કોઈક બીજો માણસ, એવું જ બધું હોય, એવું શક્ય છે? ભલે ખૂબ દૂર હોય.
સિદ્ધાંત તો એમ જ કહે છે,
અનંતવાર.
અને થોડા ફેરફારવાળા પણ અનંત પ્રદેશો હોય. આ વિચાર જ આપણી યુનિકનેસને પડકારે છે.
ઓ બાપરે, આ તો અનંત અવકાશની વાત થઈ, પણ પેલું બ્રહ્માંડની શરૂઆત સાથે જોડાયેલું કંઈક હતું ને, ઇન્ફ્લેશનરી મલ્ટિવર્સ?
હા, ઇન્ફ્લેશનરી મલ્ટિવર્સ આ કોસ્મિક ઇન્ફ્લેશનના સિદ્ધાંતમાંથી આવે છે. ઇન્ફ્લેશન એટલે શું? બિગ બેંગ પછી સેકન્ડના અત્યંત નાના ભાગમાં બ્રહ્માંડનું અકલ્પનીય ઝડપે ફૂલવું.
હા, એનાથી આપણું બ્રહ્માંડ આટલું સપાટ અને એકસરખું કેમ છે એ સમજાય છે.
બરાબર. પણ અહીં ઇટર્નલ ઇન્ફ્લેશનનો વિચાર આવે છે, એટલે કે આ જે વિસ્તરણ હતું એ કદાચ બધે એક સાથે બંધ નહોતું થયું.
એમ?
હા, અમુક જગ્યાએ અટક્યું, ઊર્જા પદાર્થમાં ફેરવાય અને આપણા જેવા બબલ બ્રહ્માંડ બન્યા. પણ બીજી ઘણી જગ્યાએ પેલું વિસ્તરણ એ તો ચાલુ જ રહ્યું, અને એ વિસ્તરતા અવકાશમાં નવા નવા બબલ બ્રહ્માંડો સતત બનતા જ રહે છે.
એટલે જાણે કોઈ સાબુના ફીણ જેવું, જેમાં આપણું બ્રહ્માંડ ખાલી એક પરપોટો છે અને આવા અસંખ્ય પરપોટા સતત બની રહ્યા છે.
બિલકુલ, એક અનંત વિસ્તરતો કોસ્મિક ફોર્મ, એમાં આપણા જેવા બ્રહ્માંડ ટાપુઓ સતત રચાતા રહે છે. બિગ બેંગ કોઈ એક ઘટના નહીં, પણ એક ચાલુ રહેતી પ્રોસેસ બની જાય છે જે અનંત બ્રહ્માંડો બનાવે છે.
વાહ, હવે સ્ટ્રિંગ થિયરી પર આવીએ. એમાંથી પણ મલ્ટિવર્સ નીકળે છે, લેન્ડસ્કેપ મલ્ટિવર્સ. પેલા એ કહો કે સ્ટ્રિંગ થિયરી શું છે ટૂંકમાં?
સ્ટ્રિંગ થિયરી કહે છે કે મૂળભૂત કણ બિંદુ જેવા નથી, પણ એકદમ નાની વાઇબ્રેટ કરતી દોરીઓ, સ્ટ્રિંગ્સ છે. અને આ થિયરી બરાબર કામ કરે એ માટે ગણિત કહે છે કે 3 કરતાં વધારે અવકાશીય પરિમાણો હોવા જોઈએ, કદાચ 10 કે 11 કુલ મળીને.
વધારે પરિમાણો? આપણને તો 3 જ દેખાય છે, એ ક્યાં છે?
સિદ્ધાંત મુજબ એ વધારાના પરિમાણો એટલા નાના સ્કેલ પર વળેલા છે કે આપણે એને જોઈ શકતા નથી. પણ મુદ્દો એ છે કે એ કેવી રીતે વળેલા છે એના પર જ આપણા બ્રહ્માંડના નિયમો, જેમ કે ગુરુત્વાકર્ષણ કેટલું મજબૂત છે, એ બધું નક્કી થાય છે.
અને આ વળવાની રીતો ઘણી બધી હોઈ શકે.
પછી 500 મીંડા, એટલી બધી અલગ અલગ રીતે આ પરિમાણો ગોઠવાઈ શકે.
શું વાત કરો છો, એક પછી 500 મીંડા? આ તો કલ્પના જ ન થાય.
અને દરેક ગોઠવણી એક અલગ બ્રહ્માંડ બનાવે છે, જેના પોતાના નિયમો હોય, પોતાના અચળાંકો હોય. આ અસંખ્ય શક્ય બ્રહ્માંડોના સમૂહને જ સ્ટ્રિંગ લેન્ડસ્કેપ કહે છે.
પણ આટલા બધા બ્રહ્માંડો હોવાનો ફાયદો શું, આટલા બધા નિયમો?
આનો એક મોટો ફાયદો એ છે કે ભૌતિકશાસ્ત્રની એક મોટી મૂંઝવણ, ફાઇન ટ્યુનિંગ સમસ્યા, એનો ઉકેલ મળી શકે છે. વૈજ્ઞાનિકો જુએ છે કે આપણા બ્રહ્માંડના ઘણા નિયમો અને અચળાંકો જીવન માટે એટલા પરફેક્ટ છે કે જાણે કોઈએ ગોઠવ્યા હોય. થોડોક પણ ફેરફાર હોત તો જીવન શક્ય જ ન બન્યું હોત.
હા, જાણે આપણા માટે જ બન્યું હોય એવું લાગે.
બરાબર. લેન્ડસ્કેપ મલ્ટિવર્સ કહે છે કે આ કોઈ ડિઝાઇન નથી, આ તો આંકડાશાસ્ત્ર છે. જો 10,500 જેટલા બ્રહ્માંડો હોય જેમાં બધા જ પ્રકારના નિયમો શક્ય હોય, તો એમાંથી અમુકમાં તો જીવન માટે સાનુકૂળ સંજોગો હોવાના જ. આપણે એવા બ્રહ્માંડમાં એટલે છીએ કારણ કે બીજા પ્રકારના બ્રહ્માંડમાં આપણે હોય જ ન શકીએ આ સવાલ પૂછવા માટે.
ઓ, અને એન્થ્રોપિક પ્રિન્સિપલ કહે છે ને?
હા, એટલે કે ફાઇન ટ્યુનિંગ કોઈ ચમત્કાર નથી, પણ આપણી હાજરી પોતે જ એક સિલેક્શન બાયસ છે.
આ ખરેખર ઊંડો વિચાર છે. હવે ચોથો પ્રકાર, ક્વોન્ટમ મલ્ટિવર્સ. આ ક્વોન્ટમ મિકેનિક્સ વાળો જે પોતે જ અજીબ છે.
ક્વોન્ટમ મિકેનિક્સ એટલે સૂક્ષ્મ કણોની દુનિયા. એનો એક નિયમ છે સુપરપોઝિશન, એટલે કે જ્યાં સુધી તમે માપો નહીં ત્યાં સુધી કણ એક સાથે ઘણી સ્થિતિમાં હોઈ શકે, જેમ કે ઇલેક્ટ્રોન એક જ સમયે બે જગ્યાએ હોય.
આ સમજવું જ અઘરું છે, પણ આપણે માપીએ ત્યારે તો એક જ જગ્યાએ મળે ને?
હા, પરંપરાગત સમજ એમ કહે છે કે માપવાથી શક્યતાઓ કોલેપ્સ થાય છે, તૂટી જાય છે અને કણ એક સ્થિતિ પસંદ કરે છે. પણ હ્યુ એવરેટ નામના ભૌતિક શાસ્ત્રીએ 50ના દાયકામાં એક બીજો જ વિચાર આપ્યો, મેની વર્લ્ડ્સ ઇન્ટરપ્રિટેશન.
મેની વર્લ્ડ્સ, ઘણા વિશ્વ, એ શું કહે છે?
એવરેટ કહે છે કે શક્યતાઓ કોલેપ્સ નથી થતી, પણ જ્યારે પણ કોઈ ક્વોન્ટમ ઘટના બને છે જેમાં એકથી વધુ પરિણામ શક્ય હોય ત્યારે બ્રહ્માંડ પોતે જ ફંટાઈ જાય છે. દરેક શક્ય પરિણામ માટે એક આખું નવું સમાંતર બ્રહ્માંડ બની જાય છે.
શું એટલે મેં સવારે ચા પીધી કે કોફી, એ નિર્ણય વખતે બ્રહ્માંડ બે ભાગમાં વહેંચાઈ ગયો, એકમાં ચા પીતો હું ને બીજામાં કોફી પીતો હું.
સિદ્ધાંતો એમ જ કહે છે, દરેક ક્વોન્ટમ પસંદગી, દરેક શક્યતા વાસ્તવિકતાની નવી શાખા બનાવે છે. આનો મતલબ શું થયો? આપણી અનંત કોપીઓ અનંત સમાંતર દુનિયામાં જીવી રહી છે અને આપણા જીવનના દરેક શક્ય રસ્તાઓ ક્યાંક ને ક્યાંક રમાઈ રહ્યા છે.
વાપરે, આ તો મગજ કામ કરતું બંધ થઈ જાય એવું છે. ક્વિલ્ટેડ, ઇન્ફ્લેશનરી, લેન્ડસ્કેપ, ક્વોન્ટમ, અને આ તો ખાલી ચાર થયા, પુસ્તકમાં બીજા પાંચ છે. બ્રેન, હોલોગ્રાફિક, સિમ્યુલેટેડ, પણ આ ચાર પરથી જ લાગે છે કે કેટલા બધા રસ્તાઓ પેરેલલ યુનિવર્સ તરફ જાય છે. આ બધામાંથી શું તારણ કાઢી શકાય? મુખ્ય સંદેશ શું છે?
પહેલો અને મુખ્ય મુદ્દો એ છે કે મલ્ટિવર્સનો વિચાર કોઈએ શોખ ખાતર નથી બનાવ્યો, એ સ્થાપિત સિદ્ધાંતોમાંથી કુદરતી રીતે આવે છે. ઇન્ફ્લેશન, સ્ટ્રિંગ થિયરી, ક્વોન્ટમ મિકેનિક્સ, એમના સમીકરણો જ આ દિશામાં ઇશારો કરે છે.
બીજો મુદ્દો એ કે વાસ્તવિકતા વિશેની આપણી સમજ હંમેશા બદલાતી રહી છે. પહેલા પૃથ્વી કેન્દ્રમાં હતી, પછી સૂર્ય, પછી ગેલેક્સી, પછી બ્રહ્માંડ. શું મલ્ટિવર્સ એના પછીનું પગલું છે?
બરાબર. ઇતિહાસ જુઓ, જે આજે વિચિત્ર લાગે એ કાલે વિજ્ઞાન બને છે. એટલે નવા વિચારો માટે મન ખુલ્લું રાખવું જોઈએ, બૌદ્ધિક નમ્રતા કેળવવી જોઈએ. આપણે બધું નથી જાણતા.
અને ત્રીજું, પેલી ગણિતની વાત, આપણી રોજિંદી સમજ અહીં કામ નથી આવતી. આટલા મોટા કે આટલા નાના સ્કેલ પર ગણિત જ આપણને રસ્તો બતાવી શકે.
ચોક્કસ, ગ્રીને જ એ જ કહે છે, આપણી ઇન્દ્રિયો મર્યાદિત છે, ગણિત એ કુદરતની ભાષા છે. જો ગણિત કહેતું હોય કે મલ્ટિવર્સ શક્ય છે તો એને ગંભીરતાથી લેવું પડે, ભલે આપણને ગળે ન ઉતરે.
આ પુસ્તકમાં ઘણા વાક્યો મનમાં રહી જાય એવા છે, થોડા યાદગાર વિચારો જોઈએ.
એક તો એ કે વાસ્તવિકતા જેવી દેખાય છે તેવી નથી, આખા પુસ્તકનો સાર કહી શકાય, આપણી ઇન્દ્રિયો પર સવાલ ઉઠાવે છે.
બીજો એક વિચાર, આપણું બ્રહ્માંડ અસંખ્ય સમાંતર વિશ્વોમાંથી એક હોઈ શકે છે, દરેક આપણા જેટલું જ વાસ્તવિક. આ સાંભળીને શું થાય?
આપણો જે અહંકાર હોય ને કે આપણે જ ખાસ છીએ, આપણું બ્રહ્માંડ જ બધું છે, એ તૂટે છે. આપણે એક બહુ મોટી રચનાનો ભાગ છીએ એ ખ્યાલ આવે.
અને પેલું ક્વોન્ટમ મલ્ટિવર્સવાળું, જે કંઈ પણ થઈ શકે છે તે ક્યાંક ક્યારેક થાય છે.
આ એટલે શક્યતાઓની અનંતતા. દરેક પસંદગી, દરેક સંભાવના ક્યાંક ને ક્યાંક હકીકત બની રહી છે. આ જીવનના નિર્ણયો જોવાનો દૃષ્ટિકોણ બદલી શકે. થોડું ડરામણું પણ લાગે, પણ રોમાંચક પણ છે.
હવે અગત્યનો સવાલ, આ બધી વાતો બહુ ઊંચી છે, કદાચ ક્યારે સાબિત પણ ન થાય, તો આનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આખાવી મગજની કસરત છે.
સીધો ટેકનોલોજીકલ ઉપયોગ ભલે ન હોય, પણ દાર્શનિક અને માનસિક ફાયદા ઘણા છે. એક તો કોસ્મિક પર્સ્પેક્ટિવ મળે છે, બ્રહ્માંડીય દૃષ્ટિકોણ.
એટલે
જ્યારે આપણે આ બ્રહ્માંડની કે કદાચ મલ્ટિવર્સની વિશાળતા વિશે વિચારીએ, ત્યારે આપણી રોજિંદી ચિંતાઓ, ઝઘડા, મતભેદ, એ બધું થોડું નાનું લાગવા માંડે, મન શાંત થાય, થોડી નમ્રતા આવે,
અને નિર્ણયો લેવામાં પણ મદદ મળે. પેલું ક્વોન્ટમવાળું યાદ કરીને.
હા, જો દરેક રસ્તો ક્યાંક લેવાઈ જ રહ્યો હોય તો કદાચ ખોટો નિર્ણય લેવાનો ડર ઓછો થાય, ભૂતકાળનો પસ્તાવો હળવો થાય. એનો મતલબ એ નથી કે બેજવાબદાર બનવું, પણ ધ્યાન કદાચ પરિણામને બદલે સારા ઈરાદા પર વધુ જાય.
અને હા, નવા વિચારો માટે ખુલ્લાપણું વધે, કોઈ કંઈક અસાધારણ વાત કરે તો તરત નકારી કાઢવાને બદલે પુરાવા અને તર્કથી વિચારતા શીખીએ.
બિલકુલ. વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, જ્ઞાનની મર્યાદા શું છે એ સમજાય. આપણે બધું નથી જાણતા એ સ્વીકારવું એ જ મોટી વાત છે.
આખી વાતચીત પછી તમને વ્યક્તિગત રીતે આ પુસ્તકમાંથી શું સૌથી વધુ સ્પર્શી ગયું?
મને પેલું લેન્ડસ્કેપ, મલ્ટીવર્સ અને એન્થ્રોપિક પ્રિન્સિપલવાળો વિચાર બહુ ગમ્યો કે આપણું બ્રહ્માંડ જીવન માટે આટલું પરફેક્ટ કેમ છે. એનો જવાબ ચમત્કારને બદલે આંકડાશાસ્ત્રમાં મળે એ બહુ સંતોષકારક લાગ્યું. જાણે એક મોટી ગૂંચ ઉકેલાઈ ગઈ હોય.
અને મને એ વાતનું બહુ આશ્ચર્ય થયું કે કેટલા અલગ અલગ સિદ્ધાંતો જે જુદી જુદી રીતે વિકસ્યા એ બધા જાણે એક જ દિશામાં ઇશારો કરે છે કે આપણે એકલા નથી. જાણે કોઈ મોટા પઝલના અલગ અલગ ટુકડા ભેગા થઈ રહ્યા હોય. આ વાંચ્યા પછી વાસ્તવિકતા શબ્દ જ વધારે રહસ્યમય લાગે છે. આપણી કલ્પનાની હદ વધી જાય છે અને છેલ્લે એમ થાય કે ભલે આપણે કયા બ્રહ્માંડમાં છીએ પસંદ ન કરી શકીએ, પણ આ બ્રહ્માંડમાં આપણે કેવી રીતે જીવવું છે એ તો આપણા હાથમાં છે ને.
બહુ સાચી વાત.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.